તારીખ 11-12-1994 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન.
શ્રી મદરાજચંદ્ર પત્રાંક 569 સવારનો સ્વાધ્યાય સંક્ષેપ કરીએ. જગતના સર્વ દુઃખથી જેને મુક્ત થવું હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ પ્રાણી માત્ર ઈચ્છતા નથી, પરંતુ દુઃખથી મુક્ત થવાનો ઉપાય નહીં જાણતા હોવાને લીધે દુઃખ ભોગવવું પડે છે. ઈચ્છતા નહીં હોવા છતાં જીવને દુઃખ ભોગવવું પડે છે. સત્પુરુષોએ કરુણા કરીને એક સિદ્ધાંત આપ્યો છે કે જો આત્મજ્ઞાન કરવામાં આવે તો સર્વ દુઃખથી મુક્ત થવાય. તે આત્મજ્ઞાન થવા અર્થે આત્મકલ્યાણનો વિચાર થવો જરૂરી છે, આવશ્યક છે. અને યથાર્થપણે આત્મકલ્યાણનો વિચાર થવા અર્થે અસત્સંગ અને અસત્પ્રસંગથી દૂર થવું, તો એ વિચાર બળવાન થઈ શકે છે. નહીં તો વિચાર માત્ર વિચાર રૂપે થાય છે. વિચાર બળ નહીં હોવાને લીધે તે વિચાર સફળ થતો નથી. અસત્પ્રસંગ અને અસત્સંગનું બળ ઘટવા અર્થે આરંભ અને પરિગ્રહ નું અલ્પપણું કરવું ઘટે છે. આરંભ અને પરિગ્રહ કરવાની વિશેષ વૃત્તિ અનાદિથી જીવને પરિગ્રહ વૃત્તિ છે. પરિગ્રહ વૃત્તિને કારણે આરંભ કરવો પડે છે અને એમાં જીવના તીવ્ર રસવાળા પરિણામ પ્રવર્તે છે. ત્યારે જીવ આત્મકલ્યાણનો વિચાર કરી શકતો નથી, અથવા તો વિચાર હોય તો તે વિચાર બળવાન થઈ શકતો નથી. એક બાજુ આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવું જોઈએ, બીજી બાજુ સત્સંગનો આશ્રય કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. સત્સંગ કરવો એટલું નથી કહ્યું અહીંયા, સત્સંગનો આશ્રય કરવો એમ કહે છે. આશ્રય કરવો એટલે શું? કે એ દ્રષ્ટિકોણથી સત્સંગ કરવો જોઈએ કે આ સત્સંગ કરવાને કરવાથી અથવા સત્સંગ ઉપાસવાથી જરૂર મારો અસત પ્રસંગોનું બળ ઘટશે. ફરીથી અસત પ્રસંગોનું બળ ઘટે નહીં તો એ સત્સંગ કરતો હોય તો પણ સત્સંગનો આશ્રય કરતો નથી. જીવ સત્સંગ કરે છે અને અસત પ્રસંગોમાં તેવી ને તેવી રીતે પ્રવર્તે છે, એનું બળ ઘટતું નથી. તો એ સત્સંગ કરે છે પણ સત્સંગનો આશ્રય કરતો નથી. આશ્રય કરવો એટલે શું? કે જે સત્સંગને ઉપાસતા અસત પ્રસંગો તરફના વિચારોનું બળ ઘટી જાય, અથવા તેમાં જવું પોસાય નહીં એવી અરુચિ થાય. રુચિ છે એને પોષણ સાથે સંબંધ છે. એટલે ફેર એ પડી જાય છે કે અત્યાર સુધી તો બધા પ્રસંગોમાં બરાબર કાંઈ પણ આત્મકલ્યાણના વિચાર કે અવિચાર વિના, અથવા કલ્યાણ કે અકલ્યાણના વિચાર વિના જે આપણને ઉદયમાં હોય તે પ્રસંગોમાં આપણે બરાબર સામેલ થઈ જઈએ. જ્યારે સત્સંગનું બળ વધે છે વિચારમાં, અથવા સત્સંગનો આશ્રય જીવ ખરેખર કરે છે, ત્યારે તેને અસત પ્રસંગોમાં એટલે કે ઉદયમાં આવતા જે પ્રસંગો છે એ પ્રસંગોનો બોજો લાગે છે, એ પ્રસંગોમાં સામેલ થવું ખટકે છે અથવા પોસાતું નથી, એ પ્રકારોમાં એને પોસાતો નથી, એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. એને સત્સંગનો આશ્રય કર્યો છે, નહીતર સત્સંગ કર્યો છે ને એમને બીજી પરિસ્થિતિ ઊભી રહી જાય છે. સત્સંગના આશ્રયથી એટલે કે જો સત્સંગનો આશ્રય કરવામાં આવે તો અસત્સંગનું બળ ઘટે છે. અને જેમ જેમ અસત્સંગનું બળ ઘટે તેમ તેમ આત્મવિચાર થવાનો વધુ ને વધુ અવકાશ પ્રાપ્ત થાય છે. જેમ જેમ અસત પ્રસંગોનું બળ ઘટે એ તરફની નિવૃત્તિ થાય, એ તરફના પરિણામો પણ નિવૃત્ત થાય, તેમ તેમ આત્મકલ્યાણનો વિચાર વધારે ને વધારે થવાની પરિસ્થિતિ ઊભી થાય છે, અવકાશ થાય છે કે પરિસ્થિતિ ઊભી થાય છે. અને એવું એ રીતે આત્મકલ્યાણનો વિચાર જ્યારે બળવાન થાય ત્યારે આત્મજ્ઞાન થાય છે. આત્મકલ્યાણનો વિચાર બળવાન થાય ત્યારે આત્મકલ્યાણ એવું જે પ્રયોજન, પોતાનું આત્મકલ્યાણ કરવું છે એવું જે પ્રયોજન, એ પ્રયોજન મુખ્ય થાય. એ પ્રયોજન મુખ્ય થાય ત્યારે જીવ પોતે કેવા પ્રકારની યોગ્યતામાં ઊભો છે એનું એને ભાન થાય. એ યોગ્યતામાં ઊભો છે તેમાંથી પોતે કેવી રીતે આગળ વધવું જોઈએ એવું જે પોતાનું વર્તમાન પ્રયોજન, તેના ઉપર તેનું લક્ષ્ય જાય. એ વર્તમાન પ્રયોજન છે. અને અંતે પરિપૂર્ણ થવું છે એવું જે પ્રયોજન, એ પ્રયોજનના લક્ષ્ય વર્તમાન પ્રયોજનનું અનુસંધાન થાય તો કાર્ય અવશ્ય થાય, થાય ને થાય. જો આવી અંદરની પરિસ્થિતિ પોતાને પોતાની સ્પષ્ટ ન હોય તો ગમે તે કે ગમે ત્યારે ગમે તે ધર્મ સાધન જીવ કરવા લાગી જાય છે, પણ તે ધર્મ સાધન સ્વછંદે થતું હોવાથી, પોતાની મનમાની રીતે થતું હોવાથી ઘણા લાંબા કાળ સુધી ધર્મ સાધન કરવા છતાં પરમાર્થ માર્ગની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઘણા મનુષ્યો લાંબુ આયુષ્ય ભોગવીને પણ એના માટે એમ કહી શકાય કે ભાઈ આયુષ તો સારું, 80-90 સુધી પહોંચી ગયા, આખી જિંદગી ધર્મ સાધન ઘણું કર્યું, તો કે પાયમાં કે ન પાયમાં, પાયમાં તો નથી. તો જિંદગીભર ધર્મ સાધન લાંબા કાળ સુધી કરવા છતાં જીવ મોક્ષ માર્ગને પામતો નથી એનું કારણ એ છે કે પાયમો નથી એ સંબંધે એની દરકાર પણ નથી, દરકાર નથી હોતી. હું કેમ પામતો નથી? સાધન કરું છું ને એ સાધન સફળ કેમ થતું નથી, એનો ખેદ થવો જોઈએ, એ સંબંધે આકુલતા થવી જોઈએ. એ આકુલતા ન થાય ને એમને ગાડું માંકે રાખે, ધર્મ સાધન કરે રાખે, એ પરિસ્થિતિ યોગ્ય નથી. બજારમાં જાય, વેપાર કરે અને નફો ન થાય તો આકુલતા થાય કે ન થાય? કે 12 મહિના સુધી મજૂરી કરી, પૈસા રોક્યા, સાહસ કર્યું ધંધાનું, નિર્ધાર કરે સાહસ તો છે જ ને, ઘરાકને માલ આપે, ઉધાર માલ આપે, કોઈ પૈસા આપે, કોઈ ન આપે, અને વર્ષને અંતે સર્વે ઉગાડે અને કાંઈ નફો ન દેખાય, કેટલી આકુલતા થાય કે આખા વર્ષની મહેનત માથે પડી. અને એમાં નુકસાન દેખાય તો સર્વૈયામાં ઓર આકુલતા થાય. એમ આ જીવ આખી જિંદગી ધર્મ સાધન કરવાનો પરિશ્રમ કરે અથવા ઘણા લાંબા સમય પર્યંત ધર્મ સાધન કરવાનો પરિશ્રમ કરે અને એને ધર્મ પ્રાપ્ત ન થાય તો આકુલતા થવી જોઈએ. ત્યાં નુકસાનની તો ખબર પડવી મુશ્કેલ છે કે ધર્મ સાધન કરતા પણ નુકસાન થાય કે થાય ખરું. પર્યાય બુદ્ધિ હોવાની લીધે મેં ઘણા લાંબા કાળ સુધી આટલું ધર્મ સાધન કર્યું છે એવો જે પર્યાયનો અહંભાવ, તે મિથ્યાત્મને દર્શનને વર્ધમાન કરે છે, વધારે છે, પર્યાય બુદ્ધિને દૃઢ કરે છે, એટલું નુકસાન વધે છે ત્યાં. પણ એ સમજાવવું તો બહુ મુશ્કેલ પડે, એ તો તત્વદૃષ્ટિવાળાનું કામ છે. પણ ઓછામાં ઓછું એટલું તો વાણિયા વેપારીને ખબર તો પડવી જોઈએ કે આટલા લાંબા કાળ સુધી આપણે આ કામ કર્યું હોય એનું અત્યારે ફળ કેમ નથી આવતું, એની બજારમાં કમાણી ન થાય તો આકુલતા થાય, આની આકુલતા કેટલી વેદી જીવે, આકુલતાનું વેદન થવું જોઈએ, વેદ્યું કે ન વેદી આકુલતા. એ જો નથી વેદતો અને એમનેમ કરે જાય છે ધર્મ સાધન, તો એનો સ્પષ્ટ અર્થ એ છે કે પોતાને પોતાના લાભની ખેવના નથી, સાવધાની નથી, જાગૃતિ નથી, દરકાર નથી, અને એમને એમ ચલાવી રાખે છે, તે યોગ્ય નથી. અહીંયા તો કહે છે કે ખરેખર જો આત્મકલ્યાણનો યથાર્થપણે વિચાર થયો હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક પદ છે, જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, કે જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ આત્મવિચાર કહો કે શું વિચારણા કહો, પર્યાયે પર્યાયે કાર્ય કાર્ય આત્મકલ્યાણનું સાવધાની, મારું કલ્યાણ થાય છે કે નથી થતું એની દરકાર અને જાગૃતિ જો રહે, એટલે કે સર્વ પર્યાયોમાં આત્મકલ્યાણનું લક્ષ્ય કેન્દ્ર સ્થાને રહે, તો એ સુવિચારના આત્મજ્ઞાનનું કારણ થાય છે. તો પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, તો આત્મજ્ઞાન પ્રગટ્યા વિના રહે નહીં. એ સુવિચારનાનું એટલું બળ છે. કહી લોગ બહાર સે નિવૃત્તિ લે લેતે હૈ ઓર ધાર્મિક ક્ષેત્ર મે ચલે જાતે હૈ, પર કોઈ દીક્ષા લઈ લે છે, તો એને અસત પ્રસંગનું બળ ઘટે છે કે નથી ઘટતું? બહારથી તો નિવૃત્તિ લીધી એટલે એને નથી કોઈ પાર્ટીમાં જવાનું, નથી કોઈ લગ્નમાં જવાનું, નથી કોઈ મરણમાં જવાનું, નથી કાંઈ સગા સંબંધીમાં જવાનું. આવું બને છે? તો એ વખતે એને અસત પ્રસંગોમાં રોકાવાનું તો નથી, પણ એથી કાંઈ સત્સંગનું બળ વધી જાય એવું કાંઈ નથી. સત્સંગનો આશ્રય કરે તો અસત્સંગનું બળ ઘટે. અસ્થિપૂર્વક નાસ્તિ છે. શું અસ્થિપૂર્વક નાસ્તિ છે? નાસ્તિપૂર્વક અસ્થિ નથી ક્યાંય. જેમ કે દરેક સંપ્રદાયમાં, દરેક ધર્મના સંપ્રદાયમાં ત્યાગનું મહત્વ છે. ત્યાગને બધા નમે છે, એ તો સ્પષ્ટ છે ને. ત્યારે અહીંયા એમ પૂછવામાં આવે છે કે ત્યાગનું સાચું મૂલ્યાંકન કરવા માટે કે આ ત્યાગ શું ગ્રહણ કર્યું કે જેથી ત્યાગ લીધો છે, એની અસ્થિ શું છે. ત્યાગનું સાચું મૂલ્યાંકન ક્યારે થાય કે એણે ગ્રહણ શું કર્યું છે એ બરાબર યથાર્થ નક્કી થાય. તો નહીતર ત્યાગ તો મોહ ગર્ભિત હોય છે, માન ગર્ભિત હોય છે, દુઃખ ગર્ભિત હોય છે. ત્યાગના ઘણા કારણો હોય છે. આત્માને ગ્રહણ કરતા આત્મા જે અસંગ તત્વ છે એ અસંગ તત્વની રૂચિમાં પર પદાર્થના સંગની રૂચિ તૂટીને ત્યાગ થાય તો તે યથાર્થ છે. એમનેમ ત્યાગ કરે તો તે ત્યાગ યથાર્થ નથી. એમ અસત્સંગ છોડે પણ સત્સંગનો આશ્રય ન હોય તો પણ એ અસત્સંગ છોડ્યો નહીં છોડ્યો બધું બરાબર છે. છોડે ન છોડ્યો બધું સરખું જ છે. અને એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે ઘણા માણસો નિવૃત્તિ લઈને ધર્મક્ષેત્રમાં બેસી જાય છે. ચાલો ભાઈ, અહીંયા આપણે વ્યાખ્યાન સાંભળવા મળશે. અહીંયા મહારાજ નિવાસ કરે છે, અહીંયા વ્યાખ્યાન સાંભળવા મળશે. અને આપણે હવે કંઈ બીજી ઉપાધિ નથી. અંદર આધાર શું લીધો છે કે આપણે કાંઈ બીજી ઉપાધિ નથી. છોકરાઓ ધંધે લાગી ગયા છે અને બીજી કોઈ ચિંતા નથી. અહીંયા બેસી જઈએ નિવૃત્તિ લઈને તો બીજી કોઈ ચિંતા નથી. તો આધાર તો સંયોગોનો લીધો. એ સંયોગોના આધારે ધર્મ સાધન કરે છે, આત્માના આધારે ધર્મ સાધન કરતો નથી. ત્યારે સુવિચારનામાં તો પહેલેથી છે કે કોઈ સંયોગોના આધારે મારે ધર્મ નથી કરવાનો. મારો ધર્મ મારા સંયોગના આધારે નહીં થાય. અનુકૂળતાના આધારે પણ ધર્મ નથી થતો ને પ્રતિકૂળતાના ભયથી ને ડરથી પણ ધર્મ નથી થતો. કેમ કે આત્મા પોતે નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છે. અનંતકાળથી ટકતો, જીવતો, હજી અનંતકાળ જીવતો રહેવાનો છે. શરીરનો સંયોગ ઉપયોગ થાય છે, આત્મા એમાં જન્મતો મરતો નથી. શરીરના સંયોગે જન્મ, શરીરના વિયોગે મરણ માત્ર કહેવાય છે. કોઈ આત્માનું જન્મ મરણ થતું નથી. એવો જે આત્મા શરીરના આધારે ટકતો નથી તો શરીરના અનુકૂળતારૂપ આહાર પાણી ને હવાના આધારે ટકે છે એ વાત તો રહેતી નથી. તો શરીરને ટકવાના સાધનો છે, આત્માને ટકવાના સાધનો નથી. અનંતકાળ નિબોધમાં રહ્યો, અનંતકાળથી પરિભ્રમણ કરે છે, હજી અનંતકાળ જીવવાનો છે. એવી જીવત્વ શક્તિનું અનંત સામર્થ્ય જીવમાં રહેલું છે, તેથી જીવે છે. જો આત્મા નિરાલંબ નિરપેક્ષ છે તો એ આત્મ પ્રાપ્તિનો ધર્મ પણ નિરાલંબ અને નિરપેક્ષ છે. એને પણ કોઈના આધારને અવલંબનની જરૂર નથી. શરીર તંદુરસ્ત હોય તો ધર્મ થાય, એ સિદ્ધાંત વિપરીત છે. સંયોગોની અનુકૂળતા હોય તો ધર્મ થાય, એ સિદ્ધાંત પણ વિપરીત છે. કોઈ પણ હાલતમાં જીવ ધર્મ કરી શકે છે. એના વગર તો ધર્મ થાય એવું જ નથી. શું બહારની અનુકૂળતા સંસારની સંયોગની બીજી વાત છે, અંતરંગ નિમિત્ત સત્પુરુષ છે. નિયમ સારની ગાથા છે 84, 85, 86, બહુ જ અધ્યાત્મનો બહુ જોરદાર શાસ્ત્ર છે. એ શાસ્ત્રની અંદર પણ આત્મકલ્યાણમાં સત્પુરુષને અંતરંગ નિમિત્ત કયા છે, બાહ્ય નિમિત્ત નથી કયા. કેવો શબ્દ વાપર્યો છે, અંતરંગ નિમિત્ત કયા છે ત્યાં. એ શાસ્ત્ર તો કુંદકુંદ આચાર્ય દેવે પોતાના સ્વરૂપની ભાવના માટે લખ્યું છે, અને ત્રિકાળી આત્મ સ્વરૂપની એવી ભાવના કરી છે પરમ પારિણામિક ભાવની, કારણ પરમાત્માની, કે એની પાસે ક્ષાયિક ભાવ પણ પરદ્રવ્ય છે. ચારે ભાવ પરદ્રવ્ય લીધા છે. ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક દર્શન આવે છે, કેવળ જ્ઞાન આવે છે, યથાખ્યાત ચારિત્ર આવે છે, પરમાનંદની દિશા આવે છે. પર્યાયની ભાવના હું ભાવતો નથી, છે મુનિપદમાં પોતે, હજી પૂર્ણપદ નથી થયું. તો કે પૂર્ણ પર્યાયની હું ભાવના ભાવતો નથી, હું મારા સ્વરૂપની જ ભાવના ભાવું છું. એવી સ્વરૂપની તીખી ભાવના આચાર્ય દેવને ઉત્પન્ન થઈ છે અને શાસ્ત્ર લખે છે, તો પણ અંદર વાત એવી મૂકી છે કે આ સત્પુરુષ છે તે અંતરંગ નિમિત્ત છે. પ્રકરણ આવે ત્યારે પ્રકરણ પ્રમાણે લખે ને, અંતરંગ નિમિત્ત લીધા છે. મુમુક્ષુ જીવને માર્ગથી અજાણ હોવાને લીધે માર્ગદ્રષ્ટા પુરુષ વિના એને માર્ગ મળે એવું ત્રણે કાળે બનતું નથી. એ વાત બીજી થઈ ગઈ. આત્મવિચાર બળવાન થવાથી, આત્મકલ્યાણનો વિચાર બળવાન થવાથી આત્મજ્ઞાન થાય છે. અહીંયા થોડો વિશેષ વિચાર કરીએ તો એ છે કે કોઈ જીવને પોતાનું પરિપૂર્ણ આત્મકલ્યાણ કરવાનો બળવાન વિચાર પૂર્ણતાના લક્ષ્યે બળપૂર્વક સંવેગપૂર્વક ઉત્પન્ન થયો છે, તે જીવને અંતરમાં આત્મ સ્વરૂપની શોધ વર્તે છે એક બાજુથી, તો બીજી બાજુથી એને સત્પુરુષની શોધ પણ વર્તે છે. એક સાથે આ બે પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. કોઈ જીવને એ પહેલા સત્પુરુષ મળે ને ઓળખે એવું પણ ક્યારેક બને છે, પણ સામાન્યપણે જ્યારે આત્મકલ્યાણનો બળવાન વિચાર થાય ત્યારે એને સત્પુરુષની શોધનો પહેલો વિચાર આવે છે કે જેણે આત્મકલ્યાણ સાધ્યું છે એની પાસેથી હું આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીશ. આત્મા છે અંદર, આત્મા ક્યાંય બહાર નથી, આત્મા તો અંદર છે. એની શોધ અંદર પણ વર્તે છે, પણ અંદર જવાનો માર્ગ, અંદર જોવાનો માર્ગ, અંતર્મુખ થઈને જોવાનો માર્ગ પોતે ઉપાય જાણતો નથી. તેથી કેવી રીતે અંદર જોવું એના માટે એને સત્પુરુષની શોધ પણ બહારમાં વર્તે છે. આમ એક સાથે, એક જ સાથે બે કામ, બે ભાવ ઉભા થઈ જાય છે અને એમાંથી એ સત્પુરુષના ચરણમાં ચાલ્યો જાય છે. જો જીવને સત્પુરુષની શોધનો વિચાર ઉગતો નથી, ફરીથી જો જીવને આત્મ સ્વરૂપની શોધનો વિચાર ઉગતો નથી, અથવા શોધનો વિચાર છે પણ સત્પુરુષની શોધનો વિચાર ઉગતો નથી, તો એમ માનવું જોઈએ કે એને ખરેખર આત્મકલ્યાણ કરવું નથી. આત્મકલ્યાણ કરવા માટે એનું અંતઃકરણ શુદ્ધ નથી. પ્રમાણિકપણે તેને આત્મકલ્યાણ કરવું જોઈએ, આ વાત નક્કી છે. નહીતર શરીરના રૂપ માટે ડાક્ટર ગોતે ને આત્માના રૂપ માટે ડાક્ટર નો ગોતે, એ બને જ નહીં કોઈ દિવસ. છાતીમાં દુખાવો થાય ને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ને ત્યાં જવું છે, એ ગમારને પણ સમજાવવું પડે નહીં, ભરવાડને પણ સમજાવવું પડે નહીં, ડોબા ચારતો હોય ને, ડોબા એટલે ભેંસા, જો ગાય ભેંસ કો ચરાતા હૈ ઉસકો બુદ્ધિ લંબી નહીં હોતી હૈ, ઉસકા જો દૂધ નિકલતા હૈ ને વો દૂધ કી બિક્રી ઉનકી પત્ની કરતી હૈ, વો નહીં જાતા હૈ, વો તો જંગલ મેં ચરાતા હૈ, વો જંગલ મેં હમેશા જાતા હૈ, ઉસકા જો વહીવટ હૈ પૈસા કા વો ઉસકા લેડીઝ લોગ કરતે હૈ, અપને હોતા હૈ કે નહીં હોતા હૈ, ક્યોંકિ ઉસમેં ઉતની બુદ્ધિ નહીં હોતી હિસાબ કિતાબ કરને કી, લેકિન ઉનકો જો રોગ હોતા હૈ તો ડોક્ટર કે પાસ જાના ઉતની અકલ તો ઉસમેં ભી હૈ, કે હમકો તકલીફ હૈ, કુછ હુઆ હૈ, દર્દ હોતા હૈ, પીડા હોતી હૈ, હમકો સહન નહીં હોતા હૈ, હમકો ડોક્ટર કે પાસ જાના ચાહીએ, ઉસ વખત તો એસા નહીં સોચતા હૈ કે હમકો પઢાઈ કરની ચાહીએ, પઢાઈ કરને સે હમ ગ્રંથ પઢ સકેંગે, કે ગ્રંથ પઢેંગે તો હમ કિતાબ રોગ નિરોગ કી દવાઈ કી કિતાબ પઢેંગે, પર દવાઈ હમારે હાથ સે કરેંગે, એસા કોઈ નહીં સોચતા, પઢા લિખા ભી નહીં સોચતા હૈ, વો ડોક્ટર કે પાસ જાયગા હી જાયગા. યે ભવરોગ કે લીએ સદગુરુ વૈદ્ય સુજાન, આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં વિચાર ઔષધ ધ્યાન. પહેલો જ વિચાર આવે અને એ વિચાર ન આવે કે એ વિચાર અનુકૂળ ન લાગે એને આત્મકલ્યાણ કરવું નથી, એ વાત નક્કી છે. અને આત્મજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તે આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. મોક્ષ કેવો હોય? મોક્ષ છે કોઈ સ્વર્ગની જેમ સ્થાન નથી કે ઉપર સીધાલયમાં જઈને બેસી જઈએ, દેવલોકથી ઉપર જવાનું છે એમ નથી. મોક્ષ તો નિજ સ્વભાવ સ્વરૂપ છે, જેવું મૂળ સહજાત્મ સ્વરૂપ છે એવો જ મોક્ષ છે. જે સિદ્ધ પરી